તારીખ 2/12/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 572 અને 573 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 266
એટલે કે દર્શન બંધ કરીને દર્શન શક્તિને ઘટાડીને સત્પુરુષને ઓળખે મોક્ષ પર્યંતને જીવનમુક્ત દશા પ્રાપ્ત થાય એવી એક સ્વરંગ લાઈન સમજાઈ જાય છે. જીવ થોડીક વાર આવી વાતનો વિચાર કરે છેલ્લો કાર્યક્રમ એમ કહે છે કે જે વસ્તુ જોઈએ છે પ્રાપ્ત કરવી છે એની ભાવના વારંવાર થવું એ સહજ છે, સહજ જ એની ભાવના વારંવાર થાય. પણ જીવ કોઈક વાર આવી વાતનો માત્ર વિચાર કરે એનો અર્થ એ છે કે એની ભાવના નથી. ક્યારેક વિચાર આવે છે, ઈચ્છા થાય છે, વિચારની પૂર્તિ અર્થે વાંચન શ્રવણ કરી લઈએ છે, વળી પાછો એ વિષયને છોડી દઈએ છે. અસર પ્રસંગોમાં પાછી પોતાની ભાવના તો ઊભી છે, એટલે અસત્સંગ અને અસત પ્રસંગોમાં વળી પાછું એનું જે પરિણામ છે એ રસથી દૂર ચાલી જાય છે પોતાના આત્મરસથી. વિભાવ રસમાં વધારે પૂછે છે પોતાનો આત્મા, વળી પાછો આ વિચાર કરવા આવે છે. એમ કોઈ વાર આ વાતનો વિચાર કરે તો એથી કરીને અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે. એથી કરીને એને કાંઈ અનાદિનો અભ્યાસ ન મટે, અથવા અનાદિની જે વિપરીત રસની પરિણતિ છે એમાં ફેર નહીં પડે. જે વૃત્તિ પરિણતિ છે એમાં ફેર નહીં પડે કાંઈ, એ તો એમને મળી જશે. ક્યારેક વિચાર કરે વળી પાછો છોડી દે, વળી ક્યારેક વિચાર કરે વળી ક્યારેક, એમ ક્યારેક ક્યારેક વિચાર કરતા આમ થવામાં કોઈ આગળ વધારે પરિસ્થિતિ ભાવના નથી, પોતાને પ્રાપ્ત કરવાની ભાવના નથી. ભાવના હોય તો સહજ પરિણામ લાગ્યા કરે. જે ચીજ જોઈએ છે એની પ્રાપ્તિની ભાવના હોય તો પરિણામ એની પાછળ લગાવવા ન પડે કૃત્રિમતાથી. સહેજે સહેજે લાગે જગતમાં પણ શું બને છે, જરૂરિયાત હોય છે એમાં શું બને છે કે જ્યાં સુધી જરૂરિયાતની પૂર્તિ ન થાય ત્યાં સુધી પરિણામ ચાલવાના. ક્યારેક જીવ વિચાર કરે છે પાછો છોડી દે છે, એનો અર્થ એ છે કે એને ખરેખર જરૂરિયાત નથી લાગ્યા. જરૂરિયાત તો લાગવાનો વિષય છે, સમજવાનો વિષય નથી, પણ લાગવાનો વિષય છે. સમજવું એક વાત છે, લાગવું બીજી વાત છે. એટલે દિન દિન પ્રત્યે કે પ્રતિદિન પ્રસંગે પ્રસંગે હૃદયમાં જે કાંઈ પ્રસંગો ઉત્પન્ન થાય અને એ પ્રસંગોમાં પ્રવૃત્તિ કરવી પડે, તે પ્રવૃત્તિ એ પ્રવૃત્તિ એ ફરેક કરીને વિચાર કરે કે મારો રસ કેટલો જાય છે આ બધી પ્રસંગોમાં, હું કેટલા રસથી કાંઈ કરું છું, પ્રવર્તું છું, અને મારા સ્વરૂપનું કઈ સ્મરણ રહે છે કે વિસ્મરણ રહે છે, સાવધાની રહે છે કે અસાવધાની રહે છે, એનો ફરી ફરીને વિચાર કરે તો અનાદિ અભ્યાસનું બળ ઘટીને એમ સતત લાગ્યો રહે તો અનાદિ અભ્યાસનું બળ ઘટીને પૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ, શ્રેયનો આશ્રય ભક્તિ માર્ગ સિદ્ધ થાય એ વિનંતી. આ તો હજી જ્ઞાની પુરુષના આશ્રયમાં જવાની વાત ચાલે છે. આત્માનો આશ્રય કરવો તો બહુ દૂરની વાત છે, પણ જીવને જ્ઞાની પુરુષ તો હોય મળે તો એનો આશ્રયમાં રહેવું એ પણ એને એટલું જોતું નથી, કઠણ પડે છે. એટલા માટે પણ એને આ રીતે દિન દિન પ્રતિ પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિએ પ્રવૃત્તિએ ફરી ફરીને વિચાર કરે તો અનાદિ અભ્યાસનું બળ ઘટે. એટલે એ રસમંદ પડે, પરિણતિમાં પણ ફરક પડે અને અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થાય. એટલે જે માર્ગે એને અપૂર્વ માર્ગે જવાનું છે એને છૂટી જાય છે વારંવાર. કોઈ કોઈ વાર વિચાર આવે છે એમ ન થાય, એનો અભ્યાસ સતત ચાલુ રહે અને જે આશ્રય ભક્તિ માર્ગ તો સૌથી સુલભ છે, જ્ઞાન માર્ગ અને ક્રિયા માર્ગથી પણ આશ્રય ભક્તિ માર્ગ તો સૌથી સુલભ છે, એ માર્ગની સિદ્ધિ એને અવશ્ય થાય. ખરી વાત એ છે કે આ વિષયની એની કિંમત આવે છે, કિંમત સમજાય છે, કિંમત લાગે છે, એ તો પોતાની પૂરી શક્તિથી પાછળ પડી જાય છે ત્યારે એને ખરેખર કિંમત આવી છે મૂલ્યાંકન થયું છે. નહીતર એ પોતાની ગતિ સંપ્રદાય વૃત્તિથી જે કાંઈ પ્રવૃત્તિ કરે છે એને વાત કરી છે, એથી કોઈ આત્માને કાર્ય સિદ્ધિ થાય એવી સંભાવના નથી. એટલે ખરેખર જેની કિંમત આવે છે એ તો પૂરી શક્તિ લગાવવા માટે તૈયાર થઈ જાય છે. મારી જેટલી શક્તિ છે એ સર્વ શક્તિથી હવે આ એક કામ કરવું છે, અનંતકાળે ભાવ મળ્યો છે હવે આ ભાવ છું ચૂકવો નથી એ ભાવની આવી જાય છે. એવી દ્રઢતા આવે એને માર્ગ સુલભ છે, એવી પરિસ્થિતિમાં ન આવે એને માર્ગ દુર્લભ છે. આ બહુ સાફ વાત છે, આમાં બીજો વિકલ્પ કરવા જેવો નથી લાગતો.
માર્ગ અને જ્ઞાન માર્ગ કરતા આ માર્ગ સરળ બદલ
સરળ
છતાં અનાધિકાળથી આ જ દુર્લભ થઈ પડ્યો છે.
હા, આમાં નથી આવ્યો તો હવે ક્યાં આવે? પોતે રીતે શાસ્ત્રાભ્યાસ કર્યો, ઉદ્ભવ થઈ ગયો અને ખોટી રીતે ક્રિયાઓ કરીને દુનિયામાં સમાજમાં તપસી પણ ગણાયો, વિદ્વાન પણ ગણાયો અને ક્રિયાકાંડીને તપસી પણ ગણાયો. પણ હજી તો સત્પુરુષને ઓળખવું એટલી પાત્રતામાં આવ્યો નથી. ઓળખીને એને જે એના ચરણમાં મનની સ્થાપના કરવી જોઈએ એ સ્થિતિમાં આવ્યો નથી. આ તો સુલભ છે, ઉલાભય કરતા સુલભ છે. સીધો જ્ઞાન માર્ગે આત્માનું ગ્રહણ કરવું, આત્માને નિર્ણય કરીને અનુભવ કરવો કે કોઈ તપશ્ચર્યા કરીને સિદ્ધિ કરવી એ તો બધી અઘરી વાત છે. આ તો સૌ સહેલી વાત છે, એથી સહેલી વાત છે. પણ જે કાંઈ ખામી રહી છે એ જીવની પાત્રતાની ખામી રહી છે. ખરી વાત એ છે કે જીવની મૂળમાં ખામી રહી છે, પાત્રતાની રહી છે. એટલે કોઈ યોગ્યતા પોતાની થઈ નથી કે જેને લઈને એ સાચો રસ્તો પકડે, સાચે રસ્તે આવે. પહેલા એને પાત્ર થવું જોઈએ. પાત્ર થવામાં તો બીજું કાંઈ કરવાનું નથી. એ પોતાને અંતઃકરણથી નિર્મળ ચિત્તથી શુદ્ધ ભાવનાથી આત્મહિત કરવા માટે તૈયાર થવાનું છે. પોતાના પરિણામમાં મારે આત્મહિત કરવું છે, ફરી ફરીને મનુષ્યનો મૂળ દુર્લભ છે, માટે મુખ્ય કામ આ ભવનનું કોઈ હોય તો તે મારું આત્મહિત કરવું તે છે. બાકી ગૌણ પણ જે કાંઈ થવાનું છે તે થશે ત્યારે એવા વિકલ્પ આવશે. અત્યારથી કોઈ સંકલ્પ કરીને યોજના કરીને જીવન જીવવું નથી. માણસ શું કરે છે, પોતાના જીવનને સારી રીતે જીવવા માટેની યોજનાઓ કરે છે. પહેલા આમ કરવું, પછી આમ કરવું, આમ થાય પછી આમ કરવું, આમ થાય પછી આમ કરવું, પછી પરિણામે એમાં એમાં લાગ્યા કરે. જે તે યોજનાઓ પૂરી થાય ત્યાં બીજી યોજનાઓ ઊભી થાય. શું પહેલા એમ થાય કે ઘર વસાવવું, ઘર વસાવવા માટે ઘર ભાડે લેવું, પછી વસાવવું એટલે શું કે એની અંદર પછી કેટલી રાત આવે છે એનું કઈ નહીં રહેતો નથી. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, પરિણામ એની એની પાછળ લાગ્યા કરે છે. પછી આથી સારો જોઈએ, પછી એથી સારું જોઈએ, પછી એથી સારું જોઈએ, પછી એથી સારું જોઈએ. એમને જિંદગી એવી ઘટમાં જીવ પૂરી કરે છે. એના બદલે એને આખી લાઈન થઈ જાય છે કે જો મારે આત્મનિહિત જ કરવું છે મુખ્યપણે, મારા જીવનમાં આ એક જ મુખ્ય કામ છે, તો પછી બહારના કાર્યો તો ઉદેશ પ્રમાણે જે ઊભા થશે એને યોગ્ય જે વિકલ્પ થવો હશે તે થશે, અને કામ થવું હશે તે થશે. નહીં થવું હોય તો નહીં થાય, અને કામ થવું નહીં હોય તો નહીં થાય. પૂરી થઈ ગઈ. મુખ્ય કાર્યની પાછળ પોતાની શક્તિ
ઓલામાંથી થોડી નિવૃત્તિ લઈ તો પછી સંસ્થાનની યોજના બનાવવામાં
લાગી. એ વિચાર કરવો પડ્યો છે. આમાંથી થોડીક ધંધામાંથી તો નિવૃત્ત થયા, ત્યાં સંસ્થા એક બે ત્રણ ચાર કેટલા ટ્રસ્ટમાં ટ્રસ્ટી છો મને યાદ નથી, હું કેટલા ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું. એમાં હું રાજીનામા આપી દઉં. વિચાર આવ્યો હતો, આજે જ વિચાર આવ્યો હતો કે જયારે ટ્રસ્ટમાં હોઈએ ત્યારે તો સામે જે પ્રસંગ આવે એને ન્યાય ન્યાય કરવો પડે છે. ઓછા વત્તા પ્રમાણમાં તો પરિણામ ત્યાં લાગે છે. હવે જયારે વિચાર આવે છે કે આ વાત આપણને નડે છે ને નુકસાન કરે છે મારા કાર્યમાં અંતરંગમાં, અને આ માથા ઓછું કરી નાખ્યું છે, આપી દે રજા ચિઠ્ઠી ફાડી રાખવાની છે. એમાં તો બીજું કઈ નથી, પોતાને ચિઠ્ઠી ફાડી રાખવાની છે. ત્યાં રહેવું અને અન્યાય કરવો એ તો મને યોગ્ય છે. ચાલવું પડે તો ન્યાય સરસ ચાલવું પડે. ન્યાય નીતિ એ તો એક વ્યવહારિક પ્રસંગમાં તો વ્યવહારિક રીતે ન્યાય નીતિ અંગીકાર કરવા એ ફરજ છે. ત્યારે ન્યાય નીતિને અનુસરતા જો પોતાના પરિણામમાં વિશેષ અવરોધ ઉભો થતો હોય, ભાંજગળ ઊભી થતી હોય, તેનાની આપી દે. ન્યાયનું મુખ્ય નથી એક માથા રૂપમાં તો આપણે એક મુખ શું કરે છે આગળ
યોગ્ય માણસ તો સમાજ પર ક્ષતિ નહીં થાય. સમાજમાં એવા વ્યક્તિઓ જયારે રાજીનામું આપી દે સમાજમાં તો ક્ષતિ નહીં થાય. સમાજની
પહેલા ચિંતા આત્માની કરવી, એ પહેલા ચિંતા સમાજની કરવી. આમ આનો થોડો ઊંડો વિચાર કરો. જેમ કે હું આ સંસારમાંથી સીધા લઈને ઉડીશ ને આવી રીતે જો બધા મારા રસ્તે આવશે તો સમાજને શું થશે? એ કઈ પોતાના પરિણામ સુધારવા માટે કોઈ પણ ભરવું તે યોગ્ય છે. આત્મશ્રેયને પ્રધાનતા આપવી આ જ્ઞાનીનો માર્ગ છે. એમને શું કહીએ, ક્યારેક કાર્ય નથી લગતા તો માફી માંગી લઈએ છીએ. વાત સાચી છે કે તમને સ્પષ્ટીકરણ નથી મળતું, માર્ગદર્શન નથી મળતું, તમારી જીવનનો વિયાર છે મારી પાસે અને તમને નથી પ્રાપ્ત થતો. તેથી અવશ્ય તમને મુશ્કેલી રહે છે, એ મુશ્કેલીમાં હું વિલીપ્ત થાય છું એમ પણ હું સમજુ છું, પણ મારા પરિણામ કામ નથી કરતા. હું શું કરું, પત્ર લખવા બેસું છું, અધૂરો છોડી દેવો પડે છે. ક્યારેક તો લખવાનો પ્રયત્ન કરે છે ને અધૂરો છોડી દીધો, શું કરે છે, પરિણામ નથી કામ કરતા. ન કામ કરે તો કોઈ આત્મા ઉપર બળાત્કાર કરાય છે. એટલે સહેજે થાય, સહેજે વિકલ્પ આવે, કામ થવું હોય તે થાય, ભણવું હોય તે ન થાય, અને એ રીતે ન્યાય નીતિથી વર્તતા પોતાના પરિણામની અંદર તીવ્ર કોઈ રસનું કારણ ન બનતું હોય. સહેજે થઈ જતું હોય ઠીક છે, પણ તીવ્ર રસો કરીને જાણવું પડે તો એ કરવા યોગ્ય નથી. એના કરતા દૂર રહેવું. તે તમને કહ્યું કે તે પ્રસંગને છોડી દેવા, તે સાધનોનો ત્યાગ કરી નાખો. એટલે સંસ્થાઓનું કામમાં ફસાવા જેવું નથી. બધા ઉપકારી થયા છે, એમને એમનો ઉપકાર છે આપણા ઉપર, ઋણ છે કે જે આપણે ન ચૂકવી શકીએ. તો આપણી યથાશક્તિ યથાભક્તિ એમના શાસનનું કાર્ય કરવું, સેવા કરવી આપણું ફરજ છે. ફસાઈને આત્મા એમાં ફસાઈ જાય એવી રીતે આપણે સંતુલન રાખવું પડે એવું છે. દુકાને ઘર આવે તો શું કરીએ, આપણા ભાવ ખાઈને એમાં રાખે છે, નફો લેવાનો નક્કી કર્યો છે એટલો નફો લઈએ છીએ, છતાં પેલાને કેવી રીતે સમજાવીએ છીએ. એને એમ કહીએ ચાલ ચાલ તારે લીધું હોય તો લે, આચવું છે નહીં મળે એમ કહો તો શું થાય, લીધા લીધા આવે તારું કામ નથી તો શું થાય, તો ભાઈ કોઈ વાંધો નહીં. એને સમજાવે છે અને પોતાના ઘરે નફો લઈને માલ વેચે છે. એને તો મફત આપો તો ગ્રાહક તો એવી ચીજ છે કે મફત આપો તો એમ કે લેવાની બધું છે તમારા માટે, પોતે ઉપરાવતા બી નથી. ઉતરાવાના પૈસા તો એ ગયા, ભાવના પૈસા મળે છે. ઘણા તો એવી ચીજ છે કે તમે જે જે જેટલી કિંમત પણ એનાથી ઓછી માગશે અને વફરતો તો મુજબ એના પણ માગશે. તમે તમારી રીતે કામ કરો છો એનો અર્થ શું છે કે ન તો તમે એને ધક્કો મારો છો, ન તો તમે કઈ મફત આપો છો એમાંથી રીતે કરતા. આ સંતુલન દ્વારા જાળવવામાં આવે છે કે કોઈ પણ કામમાં કોઈ બીજી સાથે એડજસ્ટમેન્ટ કરવું પડે છે કે નહીં, પછી ભાઈ હોય ઘરમાં કોઈ પણ સાથે હોય એની સાથે એડજસ્ટમેન્ટ કરવું પડે. એવી રીતે આમાં પણ પોતાના પરિણામનું આ આચરણનો વિષય છે. વર્તવું છે, પ્રવૃત્તિ કરવી છે, એ આચરણનો વિષય થાય છે. જ્યાં આચરણનો વિષય છે ત્યાં એકદમ સિદ્ધાંતને પકડવા જાય અને પોતાની શક્તિ ન હોય તો પણ પરિણામ નીચે જશે, એને ઉત્સર્ગ કહે છે. અને એડજસ્ટમેન્ટ છે એ અપવાદ છે. ઉત્સર્ગ પાડે કે અપવાદ પાડે પણ પોતાના પરિણામ નીચે ન જાય ને ઉપર જાય, આ એક જ લક્ષ્ય અને હેતુથી પોતે પ્રવૃત્તિ કરે તો એ પ્રવૃત્તિ સામો પણ બરાબર યથાર્થ રીતે પાર ઉતરે છે, નહીં તો ગડબડ થાય થાય ને થાય.
એ સમાજ અને સંસ્થાની ચિંતા કરવા વાળા ઘરે હોવા જોઈએ.
સમાજ છે, ઘણા સમાજ સુધારકો થયા, ઘણા સંતો થયા, જ્ઞાનીઓ થયા, અને તીર્થંકરો પણ થયા. કાળ એનો આવ્યો તો સમાજની સ્થિતિ બગડી, વધારે બગડેલી અત્યારે છે. આજથી 50 વર્ષ પહેલા હતી, એના કરતા અત્યારે વધારે બગડેલી છે. 50 વર્ષ કરતા 100 વર્ષ પહેલા હતી એના કરતા 50 વર્ષ વધારે બગડેલી છે. તો આટલા બધા તુચ્છંકરો થયા, આટલા સમાજ સુધારકો થયા, એના ફળમાં બગાડો કયો બધો કશું થયું? પરિણામ ફળશ્રુતિ શું, એનું રિઝલ્ટ શું આવ્યું? બગાડો કે સુધારો? એ તો કાળ કાળનું કામ કરે છે. નવા નવા જીવો આવે છે, પોતાના પૂર્વકર્મને લઈને યોગ્યતાને લઈને આવે છે. કોણ કોણ સુધારે, કોણ કોણ કામ કરે, સેવા કરવાની ભાવના હોય, ઉપકાર છે ને સેવા કરવાની ભાવના હોય તો તમે સેવા કરી શકું. એ તો એક પ્રદાન છે ને, પોતાનો પોતાના તરફથી એક પ્રદાન છે. એમાં કઈ વાંધો નથી, એમાં મુશ્કેલી નથી, એમાં પરિણામ વગર છે.
પેલા માટે એમ જ થાય છે, પોતાને નુકસાન થાય છે.
હા,
એટલે કાળ પ્રમાણે જે થવાનું છે એ બધા જ છે.
એ તો થવાનું છે. પારમાર્થિક પ્રશ્નો છે એટલે પરમાર્થને લક્ષમાં રાખીને, પરમાર્થને મુખ્યતા રાખીને, તો ન્યાય ની નીતિ છે, ઉપર નીતિ છે. પાછી સમાજમાં તો ન્યાય નીતિ છે, આ તો પરમાર્થમાં તો ન્યાય નીતિ છે, પણ થોડીક ઉપરના સ્ટેજની વાત છે. એટલે આમાં તો એકદમ પવિત્ર ભાવના છે. જે કઈ પોતે સેવાનું પ્રદાન કરે તો એમાં કઈ વાંધો નથી આવતો. અવશ્ય સેવા કરવી, કરવી જોઈએ, કરવાની ભાવના હોવી પણ જોઈએ, એમાં કઈ સવાલ નથી. એમ નથી કે મારે કઈ કરવું નથી, એમ નથી. એને કેમ કે વર્તમાન પરિસ્થિતિમાં ગુરુદેવનો ઉપકાર છે, બહુ મોટું ઋણ છે આપણા માટે. એથી કરીને એ સમાજની અંદર અથવા એ ગુરુદેવના જે અનુયાયી વર્ગ છે એની અંદર સુવ્યવસ્થા રહે, એમનું કૃષિનું એમનું પ્રદાન કરેલું મહાન તત્વ છે એ તત્વો વધારે પ્રચાર પ્રસાર પામે, એ વધારે જળવાઈ રહીએ, સચવાઈ રહીએ, એનો અનેક જીવો લાભ લે, એ જાતની ભાવના તો આવવાની. પણ એવી રીતે કે પોતે એમાં ફસાઈ જાય અને પોતાનું હિત ચૂકી જાય, એ પ્રકારે કેવો પ્રકાર જે થાય છે તે ઇચ્છનીય નથી. એટલે
પોતાને નુકસાન ન થાય, કેમ
પોતાને નુકસાન ન થાય. પોતાના પરિણામ બગડતા હોય, મારી યોગ્યતા એટલી ઘણી છે, હું મને સેવાનું કામ આપો, હું સેવા કરી લઈશ. નીચામાં નીચે પોતે નું કામ આપો. અમારે વૈષ્ણવની અંદર એક બહુ સારો દ્રષ્ટાંત છે ભાગવતની અંદર, કે પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો, એમાં જમણવાર છે, એ યજ્ઞની અંદર તો બ્રાહ્મણો ઋષિઓ મુનિઓ બધા આવે છે આધર્મીઓ. તો શ્રી કૃષ્ણ છે એ બધા જમી લે પછી હામણી લઈને અથવા સાફ કરતા, શું કરતા?
અથવા સાફ
કરતા. એમના મામાના દીકરા, મામા ભાઈના ભાઈઓ હતા, એના કુટુંબમાં પ્રસંગ હતો, એટલે આ બધા જમીને એટલે આપણે કામવાળી સાફ કરે. ત્રણ ખંડમાં ભરે હતો નારાયણ, નારાયણની કદી હતી, વાસુદેવની કદી હતી. એનો અર્થ શું? એની કોઈ ગોઠવી છે કથા, ભલે કર્યું હોય કે ન કર્યું હોય,
બરાબર
શું? પણ એ લોકોએ જે વાત ગોઠવી છે એની અંદર એક આદર્શ છે. જયારે કોઈ ધાર્મિક કામ હોય એટલે નાનામાં નાનું કામ ને નાનામાં નાની સેવા કરવાનું મોટામાં મોટા માણસ તૈયાર થાય છે. જે ધાર્મિકની દ્રષ્ટિએ સમાજની અંદર મોટામાં મોટો માણસ હોય, શ્રીમંત હોય, રાજા હોય, શેઠીઓ હોય, ગમે તે હોય, એ નાનામાં નાની સેવા કરવા તૈયાર થઈ
જાય.
નાનામાં નાનું કામ કરે તો એ પોતાની એટલી એને વિતરાગતાના વિતરાગ શાસન અને વિતરાગતા પ્રત્યે એની એટલી વિનમ્રતા છે, ગમે તે કામ સામે તો ગમે તે નાનામાં નાનું કામ કરે. અને નાના નાના દેખાય એ એનું ગૌરવ છે ખરેખર તો એના માટે અશોભા નથી પણ એની એને સેવા કરવી છે શરત એ છે કે પોતાના પરિણામ સાથે પરિણામની અંદર કોઈ તીવ્ર શુભાશુભ રસ ન થવો જોઈએ અશુભ નહીં અને શુભે તીવ્ર રસ
માર્ગદર્શન સારું મળ્યું છે પણ આમાં જે ભેદરેતા જે છાંટવાની છે એને તો ઘણી જ આવે છે લોકો
એટલે તો એ દ્રષ્ટાંત આપ્યો સેલ્સમેનશીપ કે એમાં ભેદરેખા એ છે કે ન તો પહેલાને જવા દેવો નથી કે ન તો માલ મફત દેવો છે પોતાના ભાવથી આપવો છે અને છતાં પહેલાને છે જવા દેવો નથી બે બાજુની વિરુદ્ધ કામ એક સાથે પોતે કરે છે એટલે એનું નામ પુણે છે ટેક્ટિક છે એમ અહીંયા પણ પોતે શુભાશુભ પરિણામમાં આવ્યો છે તો પોતાને યોગ્ય એને શુભાશુભ ભાવ પોતાને યોગ્ય હોય એ પ્રકારે પોતે શુભ આપે એ પણ પોતાની યોગ્યતાનો વિષય છે અને એમ કરતા પોતાના પરિણામ ન બગડે એ પણ એને વિચાર કરો કેમકે ગમે એટલા વિચારો અથવા કાર્ય કરવાના સારામાં સારા કાર્ય કરવાના મનોરથો હોય તો પણ જે થાય એ કોઈ દેશકાળ જોવામાં આવતો નથી ભગવાન છે આવશે આપણે આમાં પાછું ચર્ચા કરીએ છીએ એમાં આવશે તરત જ આવશે કે ભગવાન મહાવીર સ્વામી અંતિમ તીર્થંકર થયા તો આમ તો તીર્થંકરો સાથે અનેક જીવો મોક્ષે જાય તેવી આ કાળ જે પંચમ કાળ બેઠો એને કઈ ગણતરીના દિવસો બાકી હતા ને તેઓ જ્ઞાન ૩૦ વર્ષ દીક્ષા લીધી 12 વર્ષ તપશ્ચર્યા ની અંદર 43 વર્ષે કેવળ જ્ઞાન 73 વર્ષે નિર્વાણ પર છે 30 વર્ષમાં કોઈ કેવું કેવું જ્ઞાન ત્યાર પછી 3 કેવડી થયા ગંધર છે 3 શરીર ગૌતમ સ્વામી સુધર્મા સ્વામી ગંદુ સ્વામી 3 પંચમ કાળમાં ગયા તો કાળો એવો શું છે કે જેમાં વિના પરિણામ વાળા જે બાહુલ્ય છે બહુલતા છે વિશેષતા છે એ પ્રમાણે પરિસ્થિતિ ચાલવાની અંતિમ તીર્થન કરતી અંડા સ્વરૂપેની કાળમાં પ્રભાવ કર્યો છે પછી અત્યારે તો 25 વર્ષ ગયા અને એ વાત તો વધી જાય એમાં કાંઈ નવા સ્વામી જોયું 844 છે સ્વામી સ્વામી છોડ્યું છે 847 આપણે શું કરવાનું કરાવ કાળ કેવો કીધો કરાવ કાળ આ ઔસર્પિણી કાળમાં 24 તીર્થંકર થયા તેમાં છેલ્લા તીર્થંકર શ્રવણ ભગવાન શ્રી મહાવીર દીક્ષિત થયા પણ એકલા દીક્ષિત થયા એમની સાથે બીજા કોઈ દીક્ષિત ન થયા નહીં તો તીર્થંકર દીક્ષા લઈએ હજારો રાજાઓ અને આ દીક્ષા લઈ લઈએ સાધારણ ગરીબ માણસો નહીં રાજાઓ દીક્ષા લઈ લઈએ રાજપાટ છોડી છોડી સિદ્ધિ પરના પણ એકલા પ્રથમ ઉપદેશ તેમનો પણ અફર્યો એવું કાળખરાબ છે તીર્થંકરના
વખતમાં
હા જીવન વાળા જીવો નું આ કાળમાં પ્રમાણ વધારે છે એમ કહેવા માંગે છે. એ શેના ઉપરથી કહે છે? એટલે ઘણો નીચો કાળ છે, નીચ કોટી ના જીવોની સંખ્યા વધી જાય છે એવું બને છે. એમને શેના ઉપરથી માપ દે પોતે એક અસાધારણ વ્યક્તિ હતા. 31મા વર્ષથી 31મા વર્ષમાં વિશેષ નિવૃત્તિમાં આવ્યા છે. 32મા વર્ષમાં તો એકદમ નિવૃત્તિમાં આવ્યા છે. હવે એક સાક્ષી ચલાવેલા સમર્થ પુરુષ હતા. એક વાત ઉપર એમનો ઉપયોગ કર્યો એમના પરિચયમાં આવેલા એવા બે ચાર ગુરુઓની વિવેકના એવા પાત્રતા વાળા દેખાય છે. સમાજ ઉપર દ્રષ્ટિપાત કરે છે તેમ લાગે છે. લાખો ગામ લોકો ગુરુ છે. મૂળ માર્ગ થી લોકો લોકો લાખો ગામ દૂર છે. પાછા વાળવા જાઉં કેવી રીતે દેખાશે? પરિસ્થિતિ કોઈ શક્યતા દેખાતી એવી નથી. એટલે લખાઈ ગયું કે આ કાળ કાળ છે. આ કાળ છે. ગુરુદેવ 45 વર્ષ સુધી સમર્થ પુરુષ હતા. આવું તો પુરુષ થાય તો પાછું ખેડાન મેદાન તો તરફ થઈ ગયું. એક મહિનામાં તો ભડકો થયો. પછીના વર્ષોમાં તો કોઈ સારી વાત નથી. એ કરાળ કાળ છે. ગુરુના પરિણામ એટલા બધા ઉતરતા છે કે એનો કોઈ ઉપાય નથી. ભાવના અનુસાર વિકલ્પ આવે. કાર્ય તો થવાના હોય તે થાય, ન થવાના હોય તે પોતે પૂરું કરી ગયા છે.
અમૃત
છે ચૈતન્ય. આત્માની મહાનતા એક જ કારણ છે. જેને સુધા રસ કહે છે તેવો અમૃત રસ ચૈતન્ય અમૃત આત્મામાં પછી જેવો જેવો યોગ હોય છે, બારમાં જેવો યોગ હોય છે એટલે શું બનવા યોગ જે હોય છે એવો યોગ હોય છે. એવું જ્ઞાની ને પણ વિકલ્પ આવે છે. વિકલ્પમાં ઊંઘા છે ત્યાં સુધી એને વિકલ્પ આવે છે. બસ આપણે વધારે એને કઈ વિચારી નથી.
ભાવના કારણ માટે જ્ઞાનીએ આથી વધારે કઈ વિચાર્યું નથી. પારમાર્થિક દ્રષ્ટિકોણથી એનો પોતે પોતાનો નિર્ણય આપી દે, પારમાર્થિક દ્રષ્ટિકોણથી પોતાનો નિર્ણય આપે આ યોગ્ય છે, આ યોગ્ય છે. પછી તો યોગ હોય એ પ્રમાણે મને, યોગ ન હોય તે પ્રમાણે
આ બાજુ યોગ હશે તેમ થશે, ઘરમાં તો એવું વિચારતો નથી.
એના પ્રમાણમાં જ આવે ને, એના પ્રમાણમાં વાત આવે ને, ત્યાં જે પ્રમાણમાં આવતી હોય એ પ્રમાણમાં અહીંયા માટે આપવું જોઈએ. એ તો સીધી જ વાત છે, એમાં તો પ્રકાર તો જે બને એ તો સરખો જ બને.
રાજ્યો ને કાંકો કોઈની શરમ લાગતો
નથી. એ તો એવું છે, માયા પોતાને થાય તો એમાં કાંઈ જે દ્રઢ કર્મ છે એ તો કોઈની શરમ રાખતા નથી. કેવળ જ્ઞાન એનું, કેવળ જ્ઞાન કોઈની શરમ રાખતું નથી. સર્વચક્ષુ છે અને જેની એકેય ચક્ષુ નથી એવું જે દ્રઢ કર્મ એ કોઈની શરમ નથી રાખતું. બધા છે તો બંનેમાં જેવા પરિણામ એવો ખોટો પડે છે. અહીંયા કેવળ જ્ઞાનમાં ખોટો પડે છે, અહીંયા દ્રઢ કર્મમાં ખોટો પડે છે. ફિલ્મ તો ખોટો પડે છે, કાકરતી હોય એવી ફિલ્મમાં ઉતરે છે, એમાં દ્રઢ કર્મ છે એવો ખોટો પડશે. ભાવ જોવા પડશે એવા દ્રઢ કર્મ ખોટો પડશે, બીજી રીતે નહીં થાય. એમાં એ વિચાર પોતાને કરવાનો, આત્મહિત નો અને અહિત નો વિચાર તો
પોતાને કરવાનો.
કરાર કાળ છે એ ધ્યાનમાં રાખીને અમારે માટે શું માર્ગ છે,
એનો અર્થ શું છે કે પરિણામ બગાડીને કરવા જાય એટલી બધે પોતાનું હિત સાધતા સાધતા થશે એ સહેલી થશે એ સિદ્ધાંત છે અને એ રીતે ચાલુ. કેમ કે જે વસ્તુ નથી થવાની એને કરવાની હોય તો શું થશે, અશક્ય ને શક્ય કરી શકાશે નહીં, એ તો નહીં કરી શકે. પરિણામમાં ગરબડ થશે, કરતા બુદ્ધિ આવ્યા વિના રહેશે નહીં. કરતા બુદ્ધિ એ કરવાનો પ્રશ્ન નથી. એમ ન વિચારે કે હું ઘરમાં કરતા બુદ્ધિ વાપરું છું માટે અહીંયા મારે કરતા બુદ્ધિ વાપરવી, કરતા બુદ્ધિ ત્યાં પણ તોડવી અને અહીંયા પણ તોડવી. કરતા બુદ્ધિ એ નથી, તીવ્રતા મંદતા બીજો વિષય છે, કરતા બુદ્ધિ બીજો વિષય છે. તીવ્રતા આવી શકે છે, કરવાની તીવ્રતા આવી શકે છે, કરતા બુદ્ધિ ન આવે. કરવાની મંદતા આવે છે પણ કરતા બુદ્ધિ મંદતા ન રાખે છે. આમ વાત છે, એટલે માર્ગ થોડો બીજા કરતા ઝીણો છે, સૂક્ષ્મ છે. સામાન્ય રીતે ઉપર તબક્કે વિચારાય એના કરતા આ માર્ગ થોડો વધારે સૂક્ષ્મ છે.
કરતા બુદ્ધિનો વિષય ઘણો સારો આવે,
કરતા થઈને કરવા જાય એ પરિણામ બીજી રીતના આવશે, ભલે તીવ્ર હોય કે મૂકે હોય. અને કરતા થઈને કરવું નથી પછી પરિણામ તીવ્ર આવે ગુંડા એની ફિકર કરવાની જરૂર નથી. એ નાના મંડળની સેવાનું કામ હોય તો એમાં નાનક ન આવે. એનો અર્થ એ છે કે કોઈ પણ કામ નાનામાં નાની સેવા કરવાનું કામ કરે ને. આ જન્મંદિર મહેન્દ્રે કાઢ્યું હોય તો કાઢી નાખવે, ઠીક છે. આજે ભગવાનનું સમોસરણ છે ને, એમાં કાંઈ વાંધો નહીં, કરી શકાય. કરવું હોય તો કાંઈ એમાં નાના પાવાનો સવાલ નથી. શું
આગળથી પાડી દઉં,
આગળ કરીને કરવું, 573. ઠીક છે, તો બધી ચર્ચા તો જે પોતાના ઉદયની હોય, ઉજવણની હોય, મંથનની હોય, એ ચર્ચા તો કરવી છે. લલુજી ઉપરનો પત્ર છે 500. જન્મ ધરા મરણાદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે. જન્મ ધરા મરણાદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે. કોઈ જન્મમાં થી છૂટી શકે કે પૂર્વકર્મના ઉદયથી કોઈ પ્રતિકૂળતાઓ વગેરે રોગાથી ઉદયથી કોઈ છૂટી શકે એ વાત ભૂલી શકે. એની પાસે બધા લાચાર છે અને અશરણ છે. સર્વ પ્રકારે જેને તે સંસારની આસ્થા કરી, આસ્થા એટલે સુખી થવાની બુદ્ધિ શ્રદ્ધા, સંસારમાં રહેવું છે અને સુખી થવાનું છે, એક જ્ઞાનમાં બે તરવાર ન સમાય એવી વાત છે. કોઈ સંસારમાં સુખી થયા નથી, થવાના પણ નથી. સર્વ પ્રકારે જેણે તે સંસારને આસ્થા તજી, તે જ આત્મ સ્વભાવને પામ્યા છે. જેણે સંસારમાં સુખી થવાની શ્રદ્ધા છોડી, આસ્થા છોડી, બુદ્ધિ અભિપ્રાય છોડી દીધો, એ આત્મ સ્વભાવને પામ્યા છે. સંસારમાં સુખી થવાની બુદ્ધિ રાખીને, આસ્થા રાખીને કોઈ આત્મ સ્વભાવને પામ્યા એવો એક દાખલો પણ બનવાનો પણ નથી. અનુકૂળતામાં સુખ છે એવો જીવનો અનાદિનો અભિપ્રાય છે, અને અનુકૂળતાઓ આવતી જાય ત્યારે એને એમ લાગે કે ના ના, ખરેખર સંસારમાં પણ સુખ છે, આપણે ધારીએ એના કરતા કંઈક વિશેષ અનુકૂળતાઓ મળ્યા કરે છે. સહેજે સહેજે મળે છે, આપણે એનું કાંઈ પરિશ્રમ કરવો પડતો નથી, અથવા પરિશ્રમના પ્રમાણમાં સારું છે. માટે સંસારમાં એને સુખની આસ્થા ગ્રહણ થાય, આત્મસ્વભાવને પામી શકાય એવું. આત્મસ્વભાવને પામવા માટે વિશેષ દૂર જવાની વાત છે. જેની આસ્થા છોડી છે તે જ આત્મસ્વભાવને પામ્યા છે અને તે જ નિર્ભય થયા છે. બીજાને ભલે અનુકૂળતા સારી લાગશે પણ ભયથી મુક્ત થઈ શકશે અને પોતાનો ભય એના કાળદાને પીડા વગર રહેશે નહીં. કે અરે રે, આનું શું આ થયાનું, આને 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 કોઈ સિક્યોરિટી તો છે નહીં. જે સંજોગો અનુકૂળતાના આવ્યા પણ એની કોઈ સલામતી દેખાતી નથી, પોતે પોતાને બિલકુલ સલામત સમજી શકતો નથી. એવા એવા પ્રસંગો રોજ જાણવાને જોવા મળે છે કે એને એમ થાય છે કે આ જગતમાં કોઈ સલામતી નથી, આપણે ક્યારે શું થાય કઈ કહેવું મુશ્કેલ છે. એટલે એ અનિત્યતાનો ભય એને સતાવે છે, એ નિર્ભય થઈ શકતો નથી. ભયમાં ને ભયમાં ઉપર ઉપરથી કૃત્રિમ સુખ બધાને દેખાડે છે. જો હું સુખી છું, હું સુખી થઈ ગયો, મારે આમ છે, મારે આમ છે, મારે આમ છે, અંદરમાં ભય 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 ભયથી જીવે છે. ભય સિવાય જીવી શકે એનું દુઃખ કેટલું છે એને ખબર નથી. એ ભયનું અનંત દુઃખ કેટલું છે એને પોતાને ખબર નથી. આ પરિસ્થિતિ છે સંસારી જીવની. પણ જે આત્મ સ્વભાવને પામ્યા છે, શાશ્વત એવા અવ્યાવાદ સ્વરૂપને જે પામ્યા છે અને એ સ્વરૂપ જેને પ્રગટ કર્યું છે, એ નિર્ભય થયા છે. એક એનો ભય ગયો, એ નિર્ભય થયા છે. સર્વથા વિચારવાન તે વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી. એ સંબંધીનો આત્મ સ્વભાવનો એ દિશાનો એ માર્ગનો વિચાર થયા વિના, વિચાર જાગૃત થયા વિના એ સ્થિતિ એટલે નિર્ભય સ્થિતિ પ્રાપ્ત થઈ શકતી નથી. અને સંજ્ઞા મળે પરાધીન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે. પણ એ વિચાર પણ આ જીવ નથી કરતો, ક્યારેક ક્યારેક વિચાર કરે. કેમ કે એને સંઘનો મોહ છે, કુટુંબનો સંઘ, પરિવારનો સંઘ, ધંધા વેપારનો સંઘ, પરિગ્રહનો સંઘ, આરોગ્યનો સંઘ, પરિગ્રહનો સંઘ, આત્મા સિવાયના બધા પદાર્થો એ બધા આત્મામાં અભાવ રૂપ હોવાથી, અસત રૂપ હોવાથી એના સંઘને અસત્સંગ કહેવામાં આવે છે. અસત્સંગ જેને કહેવામાં આવે છે. એક આત્માનો સંઘ કર, અને બીજા સાધુનો સંઘ કર, બસ બે સંઘ રાખ્યા છે. એટલી છૂટ આપી છે, એટલો ઉપયોગ તો બહાર જવાનો છે. દેવ ગુરુ શાસ્ત્ર અને સાધર્મ ને સત્પુરુષ આ સંઘ ની મર્યાદા કર, બાકી બધો તારા માટે અસત્સંગ છે. કોઈ સત્સંગ તારા માટે નથી. અને એની પ્રીતિ છે, એનો મોહ છે, એટલે એની પ્રીતિ છે. તને એ ગમે છે, તને ગોઠે છે, તને ઇષ્ટ લાગે છે, એનાથી તો તને આ વિચારે નહીં જુગે એમ કે છે. સંજ્ઞા મોહે પરાધીન થયેલા એવા આ જીવને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે. એને વિચાર નહીં આવે, ક્યારેક વિચાર આવીને ઘૂસાઈ જશે, ક્યારેક વિચાર આવીને પાણીથી લખેલું વાંચવા માટે કેટલી ટાઈમ રે, પાણીમાં આંગળી ઉડીને લખે પછી વાંચવા માટે કેટલી ટાઈમ રે, તરત ફૂંકાઈ જશે. એમ ક્યારેક વિચાર આવે, પાછો સંઘ ના મળે બહાર નીકળ્યોથી હવે કેટલે કેટલાક ને તો અહીં નહીં આવ્યા, બીજી રામાયણ હાજરી હોય અંદર એ સંઘ ના મળે જીવને વિચાર લેવો પણ મુશ્કેલ છે. આ તો પરિણતિ બદલવાનો વિષય છે, પણ હજી તો જીવને વિચારના ઠેકાણા ન હોય, પરિણતિ તો બદલે ક્યાંથી. સંસાર અસરળ છે,
એ સંસારમાં આત્મ સ્વભાવને પણ ના છે.
એ સંસારમાં
આત્મ સ્વભાવને પણ ના છે, આત્મ સ્વભાવને પણ ના છે.
આપણે સંસારનું સ્વરૂપ છોડી દઈએ, સંસારમાં સુખ છે એવી આસ્થારૂપ શરણ છોડી દે, આત્મ સ્વભાવને કોણ પામ્યા, કે જેને સંસાર સુખની આસ્થા છોડી તે પામ્યા. જેને સંસારમાં સુખ છે એવી આસ્થા છે, શ્રદ્ધા છે, એ કદી આત્મ સ્વભાવને પામી શકતા નથી. એમ કેવું છે, કહેવાનો અભિપ્રાય એ છે. બીજી લીટીમાં શું કીધું, સર્વ પ્રકારે જેણે તે સંસારને આસ્થા તજી તે જ આત્મ સ્વભાવને પામ્યા છે, એમ કીધું કે નહીં. એટલે એ વાતો જે કહેવા માંગે છે તો આખી વાત સમજવી જોઈએ. અને સંસારમાં કોણ સરળ છે, શરમ છે, કોઈ શરમ છે. ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા અને અંગરક્ષકોનો 2000 અંગરક્ષકો હતા એ વખતમાં, કારણ કે ઇમરજન્સી લાગુ કરી હતી ને, ત્યારથી એને જોખમની ખબર પડી ગઈ કે ત્યાંમાં દુશ્મન ઘણા થઈ ગયા છે. 2000 માણસો એની રક્ષામાં હતા. એના નિવાસસ્થાનની આજુબાજુના માઇલ 2 માઇલના એરિયામાં એના અંગરક્ષકો ગોઠવાયેલા હતા અને ટ્રાફિક બંધ હતો, કોઈને દાખલ થતા થવા દેતા. આવે એવી રજા લઈને આવે, એનો પાસ ને ચેકિંગ ને બધું થઈ જાય, પછી આવે એને શરણ મળ્યું. કઈ 32 ગોળી ખાધી, કેટલી એક બની ફાયરિંગ કર્યું, 32 ગોળી એને છોડી છે, મશીન બને છોડી દીધી સીધી. એમાં કોઈ સંસારમાં કોઈને શરણ છે એ વાત રહેતી નથી. લાખો રૂપિયાનો એનો સંરક્ષણનો ખર્ચ હતો રોજનો, કેટલા માણસોને ભર્યા છે, મોટા મોટા બહુ ઊંચા પગારદાર માણસોને ગોઠવેલા, તો એના અંદર શક્ય ને કઈ રીતે સાધના કોણ સરળ છે, ક્યાં સલામતી છે? જો વડાપ્રધાનને સલામતી ન હોય તો સાધારણ માણસને સલામતી કેટલી? ગમે ત્યાંથી એક્સિડન્ટ થાય, એક્સિડન્ટ થાય એના દીકરાને પ્લેન એક્સિડન્ટ થયો, સંજય ગાંધી એને આવા જેવા લોકો છે ને બાર સલામતી શું છે, ક્યાં સરળ, કેવી રીતે સરળ છે એ તો બતાવો. કોઈ છે સિક્યોરિટી? કોઈ સિક્યોરિટી નથી. આ તો જ્ઞાન એ તો સૌની જેટલી વાતો કરી છે. આ બધા અફેર વચનો છે, એમાં ક્યાંય કોઈ ફેરફાર કરી શકે એવું નથી દેખાતું. એવા અફર વચનો, એમ સર્વજ્ઞનું વચન અફર હોય, એમ સર્વજ્ઞ અનુસારની માને છે. આ બધી એમ સર બધા તમામનો ટોટલ મારીને વાત મૂકી દે છે. ભૂલ થાય એવું નથી. આમાં
ભય તો 24 કલાક રહે છે, ભય તો 24 કલાક રહે છે, છતાંય 24 કલાકમાં 5 મિનિટ ભય નો ખ્યાલ નથી આવતો,
વિચાર નથી. એ બાજુ નિરંતર ભયની પરિણતિ ચાલે છે, પણ હું કેટલો દુઃખી છું કલ્પનાથી કૃત્રિમ સુખે બધા ને, આ મને તો આ મળ્યું, મને આ મળ્યું, હજી મને આ મળશે, એમને એમને સુખની કલ્પનાઓમાં એ એને દુઃખ કેટલું છે એની ખબર નથી, આપૂર્તા કેટલી છે એની ખબર નથી, ભય કેટલો છે એની એને ખબર નથી, ભયની એને ખબર નથી પડતી. પણ એટલે ભય નથી એવું થોડું છે? બેભાન માણસને કોઈ છરો મારે એટલે એને દુઃખ નથી થતું એમ માની લેવું? એક માણસ બેભાન થઈ ગયો છે, એને કોઈ છરો મારે એટલે એને દુઃખ નથી થતું એમ માનવું છે? એવું કઈ નથી. દુઃખ છે, પીડા છે, એને ખબર નથી એટલી વાત છે. એમ આ જીવને એટલું વેભાન પણ છે કે એને કેટલું દુઃખ છે એની પોતાને ખબર નથી. પણ જ્ઞાનીઓ એને ચેતવે છે કે તને ખબર નથી માટે બેદરકાર રહીશું, નહીં તો પાછળની પરિસ્થિતિ બહુ ખરાબ છે. તું જેની પરિસ્થિતિ જોઈ શકતો નથી ને એ પરિસ્થિતિ તારી થશે. વારમાં બીજાની વેદનાઓ તું જોઈ શકતો નથી એ પરિસ્થિતિ તારે સમજી લીધે, માટે બેદરકાર રહેવા જરૂર નથી. કઈ તારા આત્મહિતની વાત થાય તો આત્મહિતની બુદ્ધિ એ સાંભળવાની અવરાશ લેજે, સાંભળવાની તૈયારી રાખજે, સાંભળવાનો રસ લેજે અને યથાશક્તિનો ઉપાય કરજે. નહીં તો પાછળ હાલત સારી નથી અને એમાં કોઈ ફેરફાર કરી શકે એવું વાણ નથી, એ અનિવાર્ય પરિસ્થિતિ છે. એટલે ફરી ફરીને સંતોષો છે એ જગાડે છે. જાગવું એ તો પોતાના હાથની વાત છે, એ તો એને આમે ચિંધાનું, આમે ચિંધાનું કુમ કરીને પોતાના રસ્તે
હાયર ધ પોસ્ટ હાયર ધ રિસ્પોન્સિબિલિટી. જે હોય એમાં જો ભૂલ થાય તો રિસ્પોન્સિબિલિટી વધી જાય. કુટુંબ
કરતા છે અહીંયા જેટલો આ માર્ગમાં આવે વધે એટલી જવાબદારી વધે છે, જેટલો આ માર્ગમાં આવે એટલી જવાબદારી વધે ચોક્કસ વધારે છે. બહુ સમજી વિચારીને ગમે તે પગલું તો સમજી વિચારીને ગંભીરતાથી વિચાર કરો, ઉપર ઉપરથી સમજી